भव सं भव भीति भेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपक्रिया फलम् सहजानंद गुरुं भजे सहजानंद गुरुं भजे सदा। आनंदकारी तव मूर्ति वाला विसरी केम विसरा, पति दया करी दयालु ने तो अखंड है ये देखा, अखंड है ये देखा। विक्रम संवत 2076 कार्तिक सुद चौथ गुरुवार तारीख 31/10/2019 श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम आयोजित श्री स्वामीनारायण सत्संग समूह शिबिर नो आज छठा दिवस नो प्रातःकाल छे। आज मारे ओरडे एनी व्याख्या में आपणे 29મો ભાગ આવ્યા છીએ। આજે 10મા મહિનાની આખર તારીખ છે, કાલથી 11મો મહિનો આરંભ થશે। બીજો આજ અદ્ભુતાનંદ સ્વામીનો જન્મ અને અક્ષરવાસ બંને ભેગી તિથિ છે। સ્વામીનો જન્મ 1839માં થયો હતો આ તિથિએ, અને આજ તિથિએ સ્વામીનો અક્ષરવાસ 1939માં વડતાલ મુકામે થયો હતો। એક 100 વર્ષ અદ્ભુતાનંદ સ્વામી આ ધરતી ઉપર રહ્યા હતા। ભગવાન શ્રી હરિના કાગળમાં એનું નામ નહોતું, છતાં મામા અજા પટેલને એમ કહ્યું કે હું આદિમાં આવી ગયો, અને પણતા પણતા જેણે ઘરબાર પરિવાર છોડ્યા એવા અદ્ભુત વૈરાગી ત્યાગી સંત અદ્ભુતાનંદ સ્વામીને એમની જન્મતિથિ એવમ અક્ષરવાસ તિથિએ આજે કોટી કોટી વંદન। હે સ્વામી, તમારા જેવો વૈરાગ, તમારા જેવો ખપ, તમારા જેવી શ્રદ્ધા, તમારા જેવી ભક્તિ, તમારા જેવી ધર્મનિષ્ઠા, પ્રગટમાં પ્રીતિ અમને આપો, અમારી સૌ શિબિરાર્થીની આપને બે હાથ જોડીને વિનંતી છે, પ્રાર્થના સ્વીકારો। શિબિરનું સવારનું સેશન એટલે મહારાજના મૂર્તિના આનંદને ભોગવવાનું સેશન। સવારમાં વિશેષતયા આપણે ભગવાનના ધ્યાનમાં આપીએ છીએ, બે ચાર કલાક, 3 કલાક, જેટલું ભગવાનનું ધ્યાન થાય એટલું ધ્યાન આપણે કરવું જોઈએ। સ્વામિનારાયણ ભગવાને કારિયાણીના 12મા વચનામૃતમાં એક વાત ચોખ્ખી કરી કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ 3 શરીર છે, એમાં કારણ શરીરમાંથી જ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય છે, સંસ્કૃતિ થાય છે, જન્મ મરણ ગર્ભ વાસ યમપુરી વગેરે તમામ આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપો જીવને ભોગવવાના થાય છે. એ કારણ શરીર જ જીવની માયા છે. અને એ કારણ શરીર વજ્ર સાર જેવું કઠિન છે, એને ટાળવું એ છોકરાના ખેલ નથી, અતિ કઠણ કામ છે. અને એ કારણ શરીર જેમ આંબલીઓ કાચો હોય અને એની જે છાલ હોય તે એ આંબલિયા સાથે સંપૂર્ણ ચોંટેલી હોય, આંબલિયાને ભાંગીને જેટલા કટકા કરો એટલા કટકાની સાથે એની કાળી છાલ ચોંટેલી હોય છે, પણ એને જો શેકી નાખો પછી હાથે ચોળો તો પણ એની છાલ ઉખડી જાય, ઉપલું કાળું પડ હટી જાય અને અંદરથી સફેદ કચુકો આંબલિયો નીકળે. આ એક્ઝામ્પલ મહારાજે આપ્યું. એમ આપણા કારણ શરીરને જો શેકી નાખીએ તો તરત જ આપણા આત્માથી તે કારણ શરીરરૂપ આપણી પોતાની દુષ્ટ દુઃખદા માયા આપણાથી જુદી થઈ જાય અને આપણે સફેદ ચૈતન્ય આત્મા અખંડ આપણને પોતાને અનુભવીએ અને એમાં જ બિરાજમાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આપણને આનંદ અને દર્શન સાક્ષાત્કાર થાય. પણ સવાલ એ છે, આંબલીઓ તો ચૂલા ઉપર તવી મૂકી એમાં નાખીને તાપ કરીને સળગાવી એટલે છેકાય, કારણ શરીર કેમ શેકવું? મહારાજે કહ્યું એને શેકવાના બે ઉપાય. એક ભગવાનના વચનને હૃદયમાં ધારવું, બીજું ભગવાનનું સ્વરૂપ હૃદયમાં ધારવું. જગતમાં ભગવાનની વાણી ભગવાનની આજ્ઞા આપણા હૃદયમાં હોતી નથી, દુનિયાની વાણી દુનિયાઓની સગાવાલાઓની આજ્ઞા હોય છે, આપણા મનમાંના વિચારો અને સ્વભાવો હોય છે. એની જગ્યાએ પરમાત્મા શ્રીહરિનું જ્ઞાન શ્રીહરિની આજ્ઞા એમની વાણી વચનામૃત શિક્ષાપત્રી ધારવી અને હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારવી સંભાળવી સ્નેહ કરવો. થોડી આપણી ભાષામાં કહીએ તો એક આજ્ઞાગ્નિ, બીજો ધ્યાનાગ્નિ, આ બે અગ્નિ આત્માની તવી ઉપર રહેલું કારણ શરીર બાળી નાખે છે. ભગવદ્ વચનાગ્નિ ભગવદ્ ધ્યાનાગ્નિ બે પ્રગટાવવા પડે, એનાથી હું આત્મા છું એવું શુદ્ધ જ્ઞાન થાય. એટલે આત્મજ્ઞાનાગ્નિ પ્રગટ થાય અને એ તવી સાથે તો કારણ શરીર ચોંટ્યું છે. અને જ્યારે આત્મા ધ્યાનાગ્નિ વચનાગ્નિથી લાલઘૂમ થાય એટલે કારણ શરીર બળીને ખાક થઈ જાય અને આત્મામાં રહેલા પરમેશ્વરનું સાક્ષાત દર્શન થાય અને જીવનું કલ્યાણનું કામ પૂરું થાય. માટે ભગવાનની આજ્ઞાઓ પાળવી, જેટલી આજ્ઞાઓ ભગવાનની પળે એટલું કારણ શરીર બળે એવું ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મ વાક્ય છે. એને વિશેષ વિચારીએ તો એવું સ્પષ્ટ જણાય કે ભગવાનની ઉપાસનાને સારધાર બનાવવી હોય, અખંડ વૃત્તિ જો સિદ્ધ કરવી હોય તો જેટલી આજ્ઞા પળે એટલી અખંડ વૃત્તિ સિદ્ધ થાય. જેટલી આજ્ઞા ટળે એટલી ભગવત સ્મૃતિ ટળે. ભગવાનની અખંડ સ્મૃતિ અને ભગવાનના વચનોને પાળવા, આ બે વાતને અતિશય અરસપરસ સંબંધ છે. જેટલી ભગવાનની ઉપાસના આપણે મહિમા જાણીને કરીએ એટલી આજ્ઞા ઓટોમેટિક પડે. કેમ જે ભગવાનની મૂર્તિને આધારે સર્વે ધર્મ રહે છે, માટે જેને ભગવદ્ નિષ્ઠાન ઉપાસનાનું બળ હોય તો એને ભગવાનની આજ્ઞારૂપી ધર્મ સહજતાથી પાળી શકાય છે. આખીર સાર એવો આવ્યો કે જેટલી આજ્ઞા પડે એટલી ઉપાસના બળવાન બને, સુદૃઢ થાય, વધે, અને જેટલી ઉપાસના ભગવાનની વધે એટલી આજ્ઞા પાળવાનું પણ આપોઆપ સહજ થઈ જાય, વધી જાય. અને એટલા માટે જ આપણા મોટા મોટા સંતો આપણને એમ કહેતા હતા, આજ્ઞાની ઉપાસના એ બે પાંખો છે, એ મજબૂત જોઈએ, એનાથી જ ઉડીને આપણે આઠ આવરણ પાર ચિદાકાશ રૂપ ધામમાં જઈશું, ભગવાનના આનંદમાં રહીશું. જેને આજ્ઞા પાળ્યામાં ઢીલું, એની ઉપાસના પણ ઢીલી જ હોય. જેને ભગવાનને સંભાળવાનું જોર નથી, ઉપાસનાનો મહિમા નથી, એને ભગવાનની આજ્ઞા પણ પૂરી પડતી નથી, ત્યાં ઢીલું રહે છે. માટે આજ્ઞાને ઉપાસના, વચનાગ્નિ ધ્યાનાગ્નિ આપણે જોરદાર રાખવા જોઈએ, એવો કાર્યાણીના 12મા વચનામૃતનો સાર છે. અને એટલા માટે આપણે શિબિરના સવારના વારે વધારે પડતું ભગવત સ્મરણ, ભગવત ધ્યાન, ભગવાનના સ્વરૂપના સુખને ભોગવાનું તાન રાખીએ છીએ. આમ તો બપોર પછી પણ આપણે નંદ સંતોના પદ દ્વારા, ધૂન દ્વારા મહારાજમાં જોડાવવાનો જાજો પ્રયાસ કરીએ છીએ પ્રેક્ટિકલી, અને એનું નામ જ શિબિર કહેવાય, કે જ્યાં પ્રેક્ટિકલી પાઠો અપાય. ચેલા ચાલુ કથા થયા કરે એ તો પારાયણ કહેવાય, કથા વાર્તા કહેવાય. જ્યાં અનેકવિધ માહોલ હોય એ તો મોટો મહોત્સવ કહેવાય. પણ જે આધ્યાત્મિકતાના પ્રેક્ટિકલી પાઠો શીખવાડાતા હોય એનું નામ શિબિર કહેવાય. આપણે બધા શિબિરાર્થી છીએ, આપણે ભગવાનમાં જોડાવા આવ્યા છીએ, કારણ શરીર બાળવા આવ્યા છીએ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ભાળવા આવ્યા છીએ, મળવા આવ્યા છીએ, પામવા આવ્યા છીએ. માટે આજ્ઞા પાળવી અને મહારાજની મૂર્તિને ધારવી. વાલા ભક્તો, ભગવાનનું ભજન ક્યાંથી? શાસ્ત્ર માત્ર, સંતો બધા જ, અવતારો બધા જ જે વાત ઉપર બહુ વજન દે છે એ છે ભજન. ભજન કરવું ને ભજન કરાવવું એ સાધુનો મુખ્ય ધર્મ છે. બહુ ગમે, બહુ ગમે. ભજન કરીએ ને ભજન કરાવીએ ત્યારે છાતી ઠરે. ગઈ રાત્રે બધાય હરિભક્તો આ વરસાદને લઈને થયેલા કીચડ ગારાને રાતે કાઢતા હતા. 1000 જેટલા હરિભક્તો રાત્રે આ મંડપમાં સેવા કરતા હતા. બહુ જ આજા હરિભક્તો આવી ગયા હતા, સૂતા નથી. કેવી ભાવના, કેવી સેવા, કેવો પ્રેમ, કેવી શ્રદ્ધા. આખી રાત ગારો કાઢી અને રેતી પાથરી, સવારના 4 વાગે આવા બધા ભગવાનના ભક્તોને વ્યાસાસનથી બે હાથ જોડું છું. કેમ કે હું તો આખી રાત ઊંઘ્યો છું, તમે સેવા કરી છો. આ મોટા મોટા સદગુરુ સંતો તમને સ્નેહથી હૃદયના આશીર્વાદ આપે છે કે ભગવાન તમારા દોષો ટાળે, વાસના બાળે, ભગવાન તમને મૂર્તિનું સુખ આપે, સુખિયા કરે. ઉકા ખાચરના જેવી સેવા કરી એના ગમે એવા મલિન સ્વભાવ, ભૂંડી વાસના હોય એ બળીને નાશ થાય. તમે બધાએ ખૂબ સેવા કરી. વળી એક કલગી તમે વિશેષ આ શિબિરમાં લગાવી દીધી. કોનું નામ લઉં, કોનું ન લઉં, કોને બિરદાવું, કોને બોલાવું? અહીં તો એક જોવો ને બીજાને ભૂલો, બીજાને જોવો ને ત્રીજાને ભૂલો, એવો સમુદાય ભગવાનના ભક્તનો ભેળો થયો છે. મોટા મોટા સદગુરુ સંતો પણ આજે આ શિબિરમાં આવીને ભગવાનના સ્વરૂપમાં તલ્લીન થયા છે. વાહ સમૂહ શિબિર, વાહ. એક જણાએ મને સલાહ આપી, મને કે દર સાલ સમૂહ શિબિર અહીં કરજો. મેં તારે આવું છે, ડોકાવું છે. આ કેમ સમૂહ શિબિર થઈ છે એ તો હું જાણું છું, ભેગું કેમ થયું છે. એ તો મને ખબર છે, એમ નહીં થતું. આ તમને તો ઉમળકો નહો ભાવ આવી જાય તે ત્યાં રહ્યા રહ્યા સલાહ દે. અહીં પાછા ડોકાવે આવ્યા ન હોય, હમણાં પહેલે દિવસેથી અહીં આવીને બેઠા હોય આપણી ભેગા, ને કાં તો ગારો ઉપાડતા હોય તો એમ થાય કે આની સલાહ વળી માન્ય. અમુક તો નગરી સંપ્રદાયમાં સલાહ જ દે દે કરે, બીજું કાંઈ દેતા નથી. બોલો, હવે આપણી પાસે કોથળા ભેર્યા સલાહના, પાછો એ કોથળા મૂકી જાય, નાખવી ક્યાં આ બધી સલાહ? આજ રાતે જેમ હરિભક્તોએ કેડ બાંધીને ગારો કાઢ્યો ને રેતી પાથરી, એવી સેવા કરે કોઈ તો આપણને એ માણસો કામ લાગે. બાકી તો સલાહ તમારે જોતી હોય એટલે અમે આપીએ. બોલો ને કેટલી જોઈશ, મણ, બે મણ, પાંચ મણ? સલાહથી તો આખો સંસાર ભર્યો છે. કોઈ સાથ આપો, સાથ, લુખી સલાહ નહીં. મહારાજની દયા વગેરે થતું નથી, અને મહારાજને કરવું હોય ત્યારે જ થાય છે, કોઈનું હાલતું નથી. અને એને ન કરવું હોય ને ત્યારે ગમે એને કરવું હોય તોય એની ઈચ્છા પૂરી થાય નહીં, આવું કાંઈ થાય નહીં. હા, તો તમે બધાએ બહુ વચનામૃતના પાઠ કર્યા, વડતાલમાં અખંડ ધૂન હાલે છે, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો છે, એટલે એનો બરાબરનો બૂંગ્યો વાગ્યો તે આ કોશ વળી ગઈ. એમ કાંઈ થતું છે, એમ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ધક્કા મારે તારે માંડ અમે ભેગા થઈ, બાકી અમે એમ ક્યાં નવરા હતા? અમારે કેટલા કામ હોય બોલો, અમારી અમારી સંસ્થાના, અમારા અમારા ભક્તોના, અમારા કાર્યક્રમોના. હવે આય બધા આવીને ભેગા થઈ જાય એ તો હરિકૃષ્ણ મહારાજ બાવડા પકડી પકડીને ભેગા કરે ત્યારે થાય, અને સલાહ દેનારા તો હજી ડોકાતા નથી. એ આવે તો પછી બહુ હું રાજી થાઉં કે લો તમે કામ કર્યું. એ તો હજી ન્યા ન્યા જ્યાં એણે પોતાનું માન્યું છે ન્યા. આ જ બધું હૈયારું, ઓલું હુવાંગ, હુવાંગમાં જેવું હેત થાય એવું હૈયારામાં ક્યાં જ થાય. હૈયારી ભેંસને જીવડા પડે એવી કહેવત છે. અને ત્યાં આ બધા સદગુરુ સંતો આવી ગયા. આમ જો તો ખરા, એકવાર તાળી તો વગાડો સંતો માટે. આ કાંઈ નાનો હોનો ત્યાગ કહેવાય, નાની એવી સમજણ કહેવાય? આ તો વચનામૃતનું જ્ઞાન ઘોળીને પી ગયા ગણાય. હવે બીજાને પાવાનું રહ્યું, 6 તારીખથી શરૂ કરીશું 12 સુધી. અમે પી ગયા બધું, હવે તમે ખોબો ધરો. તો તમે બધા રાજી છો? આ અમારી શિબિર કેવી હાલે છે કહું? આમાં કોઈ સભા સંચાલક જ નથી, મૂળ વાત એ છે. બધા બારીગામ ગયા છે, બધા 6 તારીખે આવવાના છે, ઢગલો એક, અને પછી જવો મહોત્સવ જામે. અમારે કોઈ સભા સંચાલક નહીં હોવાથી મારું બેટું બધું ટાઈમ ટુ ટાઈમ હાલે જ બોલો. હા, ઈવડા એ આવ્યા નથી કે ટાઈમમાં ગોટાળો થયો નથી, કારણ કે એ લોકોને પિષ્ટ પેષણ કરવાની એટલી બધી ટેવ. અને હું સભા સંચાલક થયો હોય તો હું પછી હું એ જ કરું. કોણ જાણે મારું બેટું સભા સંચાલકનું પદ એવું સારું નકામું છે ને, એનું 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 લપ 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 લપ. આપણે તો બેભાન થઈ જાય ત્યાં સુધી માઇક મૂકે નહીં, અને કોકને આપે અને એમ કે ટાઈમનો ભાવ છે માટે 2 મિનિટ જ બોલશે, અને પોતે પાછો 10 મિનિટ લાહોટ લાહોટ જ કરે બોલો. હે ભગવાન, સભા સંચાલકોથી અમારી રક્ષા કરજો. પ્રાર્થના કરો, નહીં તો દિવસ શતાબ્દી મહોત્સવમાં મરી જાવ બધા, હાથ દી પૂરા થાય ત્યાં નનામીઓ નીકળશે આપણી બધાની, જીવતા નહીં જવા દે. હા, અમે 2-4 મિટિંગ કરી તોય મારે બેટું કાંઈ અમલમાં આવતું નથી. આમાં જ પછી સભા સંચાલક રાખ્યા જ નહીં, જેને કથા કરવી બેસી જાય, એક જણો હાર પહેરાવી દે શરૂ, કશી લપ નહીં. અને તમને કોઈને સ્ટેજ ઉપર આવવા દેવાનું નહીં, પહેલે જ નક્કી કર્યું. હા, હું તમારે ડાટીશ, અમે ઓછા છીએ અહીં, તો આવવાનું જ નહીં. હાથ દીમાં એકે વાર કોઈએ તો, અને તમારે સ્ટેજ માથે ચડવું તો કોઈ ના પાડેથી સાધુ થવાની, નેન્ય બેહી રહેજો કા સાધુ થાવ તો અહીં બેહાડી. તો ખબરદાર, જો સંકલ્પ કર્યો છે તો અમને સ્ટેજ માથે બોલાવો, અમારું કંઈક કરો, તમારું શું કરે? પૈસા આપો મહોત્સવમાં, બસ બાકી બધું છે જ અમારી પાસે, પૈસા નથી, કારણ કે અમારે કારખાના ધંધા નહીં ને. તમે પૈસા દો ને નકરી સલાહ દે કરો, અમારે શું ગુડવી છે? આઈ રખડે છે, અમારી સલાહ રખડ્યા કરે છે, આવીને કામમાં આવતી નથી. ઘરના છોકરા ઘંટી ચાટે, પારિકાના આટો આવા કંઈ હાલતા છે? તમારી પાસે હોય એ અમારે મગાય, અને અમારી પાસે હોય એ અમારે તમને દેવાય. અમે સલાહના ખજાના, અમે તમારી પાસે રૂપિયા, અને હોય તો ઘણાની પાસે બિચારા પાસે રૂપિયા નથી, પણ સેવા કરે છે ખરેખર હરિભક્તો મસ્ત મજાની. અને જો ભાઈ, કોઈએ કાંઈ ખોટું લગાડવું નહીં, આ શિબિર છે, મહોત્સવમાં તમને હાથ ફેરવશું, અહીં તો ધોકાવી જ નાખશું. અહીં તો કાટ ઉખાડવાની આ શિબિર છે ને, મોટો કારખાનો જે તે પ્રકારનો જ્યાંથી ત્યાંથી ચડી ગયો એ બધો કાટ કાઢી નાખવાનો. આનું નામ સ્વામિનારાયણ સત્સંગ શિબિર. ઘડતરનું કારખાનું છે આ, હરોડીને હરખા કરવાના વ્યવસ્થિત. હા, પછી કોક કે જ્ઞાન સ્વામીએ હરિભગતનું ઘડતર બહુ સારું કર્યું, તે હાથ ફેરવીને નથી કર્યું, ધોકો લઈને કર્યું. તો જેણે જેણે હાથ ફેરવાની, આ કાંઈ ઘડતર થયું જ નથી, જરા હરોડ્યા વગર થતું હશે? હવને ખબર જ પડે, સીધા જ હાલવું પડે, નહીતર ઉપાધિ થાય, લાઈનમાં જ હાલે. હા, એકાબીજીમાં કોઈ જાય નહીં, અને ખબર હોય કે ગમે ત્યારે પાછા આવીને ઊભા રહે, તમે અહીં ક્યાંથી, અને પછી પૃથ્વી ફાટે નહીં ને આપણે હમાઈ જઈએ નહીં, બહાર ઊભું રહેવાય નહીં, આવી દશા થાય. હો, હું આટા માર્યા જ કરવો સ્વામી, જોવા સારું કોણ ક્યાં ક્યાં હું શું કરે છે. એટલે ભારે હરખું હાલે. તમને આવું શિસ્ત નથી ગમતું? રેળ હાલે એ ગમે, કે વ્યવસ્થિત ચાલે તે ગમે? તો પછી વ્યવસ્થામાં સાથ આપો. રાખવું જોઈએ બધું, ન રાખવું જોઈએ એવું કાંઈ નહીં. આ શિબિરમાં કારલીબાગ અને કુંડળધામ યજમાન છે એને માટે ઘણા લોકોએ સહકાર આપ્યો છે આર્થિક. આયોજક વડતાલ મંદિર છે, પણ શિબિરનો બધો ખર્ચો કારલીબાગ સ્વામિનારાયણ મંદિરને કુંડળધામ આપવાનું છે, એટલે એમાં તો આ લોકો આપે તર થાય ને. એટલે નડિયાદવાળા આણંદવાળાએ એમાં સાથ સહકાર બહુ આપ્યો છે. ભલે આપ્યો પણ આય નહીં બોલાવું એક ન્યાન્યા. આ કથા સાંભળાવી છે ને અમે, એ તમને સહકાર આપ્યો, તમે રૂપિયાનો સહકાર આપ્યો, પછી બીજું શું ડેડાર લાંબો નેડ નેડ કરવાનું બધાને જ્યાં હોય ત્યાં. સાનામાના ધ્યાન ધરો. શું કીધું? ધ્યાન ધરો. અને સ્વામી રૂપિયાવાળાને બહુ વઢવાનું નહીં, સમજ્યા? દૂજણી ભેંસને હાથ ફેરવાય એને દંડો થોડો મરાય, બગોણું ભરી દે. એટલે આપણે નક્કી રાખ્યું છે બહુ રૂપિયાવાળાને નહીં વઢવાનું, રૂપિયા ન હોય એને વઢવાનું, કારણ કે એની પાસે શું લેવાનું? કોઈને નહીં વઢવાનું, બિલકુલ નહીં. રૂપિયાવાળાને કાંઈ કહેવાય? એને કહેવાય? વાત કરો છો, એને કહેવાય જ નહીં ને, એનું નામ લેવાતું છે. ગરીબને બિચારાને તમે તમારે જે રીતે તમારે એનું કલ્યાણ કરવું એ કરો. ગરીબનું કલ્યાણ કરવાની ચૂંટ, રૂપિયાવાળાનું કલ્યાણ કરવા જવું જ નહીં કોઈએ. કોણે કીધું તમને? એનું કલ્યાણ શું કામ તમારે કરવું છે? એની પાસેથી રૂપિયા લ્યો બસ, એ રીતે એનું કલ્યાણ. રાજી છો? ખીજાતા નહીં હો પાછા મારી ઉપર? હા, ઘણા નક્કી જ કર્યું છે. જ્ઞાન સમિતિ આખા રહેવું કાં તો કે ભલામણ આવે, મજાનો આવે નહીં, સારું બહુ સારું નહીં. આમ હારા પણ આમ નહીં હારા, વાત હારી કરે પણ પછી તરત કલ્યાણ કરી નાખે, ને આપણે એટલી બધી ઉતાવળ હોય નહીં. શાંતિ રાખે નહીં થોડીક, એમ મને એમ થાય કે સારું કરોડો જન્મ શાંતિમાં શાંતિમાં વૈયા ગયા, કલ્યાણ કાંઈ થયું નહીં, સ્વભાવ કાંઈ ટળ્યા નહીં, આપણામાં સુધારો કાંઈ આવ્યો નહીં, દાંડના દાંડ રહ્યા ને હજી જન્મ મરણમાં પાછા ક્યાંક મરવાના. જોજો કેમ જે ભગવાનને ગમે એવા જ્યાં સુધી સ્વભાવ ન થયા ત્યાં સુધી ભગવાનની પાસે રહેવાના નથી, ત્યાં લઈ જાય ને તોય રહેવાના, ભાગીન પાસે આવવાના. વાલા ભક્તો, આજ મારે ઓરડે મારી મૂર્તિ રે, મારા લોક ભોગ મને મુક્ત, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયા ની છે જુક્ત, મારું ધામ છે રે અક્ષર અમર જેનું નામ, સર્વે સામ્રતિ રે ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિશશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ નો પામે પાર, કોઈ ને. એના ઉપર એક વાત કરવી છે. ભાવનગરમાં ક્ષત્રિય રાજાભાઈ તથા રૂપાભાઈ હતા, એ બે બહુ સારા હરિભગત હતા. ક્ષત્રિય કુળે જન્મ હતો પણ ભક્તિ તો એમની જ, શ્રદ્ધા ને સેવા એમની. એમાં એક દિવસ એવું બન્યું, એક દિવસ રૂપાભાઈને ઘેર રાજાભાઈ બેહવા ગયા ને ઘડી એક મહારાજના મહિમાની વાતો કરી રાજાભાઈએ. પછી રાજાભાઈ પાછી વૃત્તિ વાળીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા, વૃત્તિ પાછી વાળી અને મહારાજના સ્વરૂપમાં જોડી અને રાજાભાઈ ધ્યાન કર્યું, એવામાં એમને સમાધિ થઈ ગઈ. અતિશય ભગવાનના સ્વરૂપમાં હેત થયું તો વૃત્તિઓ બધી ભગવાનમાં તણાઈ ગઈ, દેહમાં રહી નહીં, સમાધિ થઈ ગઈ. અને પોતે શ્વેતદીપ ધામમાં ગયા, શ્વેતદીપમાં. ત્યાં એમણે ઘણું તેજ જોયું તથા તેજોમય મુક્તો જોયા, ને પછી એક સિંહાસન દેખ્યું, તે સિંહાસન ઉપર તે ધામના ચાર ભુજાવાળા ધામીને દીઠા. શ્વેતદ્વીપમાં ચાર ભુજાવાળા છે, એને જોયા. ત્યાં ઝીણાભાઈને સાથે લઈને મહારાજને આવતા જોયા. રાજાભાઈને એમ થયું, ઓ ઝીણાભાઈ ને મહારાજ આવ્યા. ઝીણાભાઈ સાથે મહારાજ જ્યાં આવ્યા ત્યારે એ ધામના જે ધામી હતા એ પોતાના સિંહાસનમાંથી ઉઠીને હામાં ગયા અને સ્તુતિ કરી અને પરાત્પર પ્રગટ પર બ્રહ્મને સિંહાસન ઉપર પધરાવ્યા અને વિધિ પ્રમાણે સોળફ ચારે પરમેશ્વરની પૂજા કરી અને આરતી ઉતારી અને પગે લાગીને હામે ઊભા રહ્યા. રાજાભાઈ આ બધું જોયા કરે, એના મનમાં એમ થયું કે કાંઈ ખબર પડતી નથી શું છે આ બધું. એવામાં ત્યાંના મુક્તો સર્વે આવ્યા અને બે હાથ જોડી અને સિંહાસનમાં બિરાજમાન પરાત્પર સર્વાવતારીની સ્તુતિ કરવા લાગ્યા અને ચારેક ઊભા રહ્યા. અને રાજાભાઈ પણ ઝીણાભાઈને મળ્યા, આવો આવો ઝીણાભાઈ કેમ છો? કે રાજાભાઈ તમે ક્યારે આવ્યા? ગમણે આવ્યો. બે જણા ભેટ્યા અને મહારાજને પગે લાગી હાથ જોડીને ઊભા રહ્યા. આવી રીતે થયું શ્વેતદ્વીપમાં. અને પછી મહારાજે એને કહ્યું કે રાજાભાઈ હવે તમે દેહમાં જાઓ, ત્યાં રૂપાભાઈ તમારી રાહ જોવે ભાવનગરમાં. ત્યારે રાજાભાઈ બોલ્યા, મહારાજ હું અને આ ઝીણાભાઈ બે હારે જઈશું. એને એમ કે ઝીણાભાઈ મારી જેમ છે, સમાધિ કરીને આવ્યા, અમે બે હારે જઈશું. અરે રાજાભાઈ આ ઝીણાભાઈ કાંઈ સમાધિ કરીને નહીં આવ્યા તમારી જેમ આવ્યા, એનો દેહ ત્યાં નથી પડ્યો. કાં તો કે એનો તો અગ્નિ સંસ્કાર થઈ ગયો. કેમ? તો કે જૂનાગઢમાં ઝીણાભાઈએ તો દેહ મેલી દીધો છે અને તમારો ત્યાં પડ્યો છે. અને અમે તો એને તેડવા ગયા હતા, માટે તેને તો અમારી સાથે અમારે અક્ષરધામમાં લઈ જવાના છે. અમે તો અમથા અહીંયા આંટો મારવા આવ્યા છે, એને અમે અક્ષરધામમાં લઈ જઈશું અને તમે તમારા દેહમાં પાછા જાઓ. આ સાંભળીને રાજાભાઈ કે અક્ષરધામ? હા તો મહારાજ આ તમારું ધામ નહીં. ત્યારે મહારાજ કહે, આ ધામ તો આ ઊભા એમનું છે, એમને પૂછો, એમને પૂછો. ત્યારે ત્યાંના ધામી એવું બોલ્યા, અરે ભક્ત આ પ્રગટ પરાત્પર પુરુષોત્તમ તો અક્ષરધામના પતિ છે, સર્વાત્મા સર્વોપરી નારાયણ છે, ને આવા ધામ તથા અમારા જેવા તો અનંત છે. આ સાંભળી રાજોભાઈ એટલું બધું આશ્ચર્ય પામ્યા કે આ હું શું સાંભળું છું, શું જોઉં છું, આ બધું છે શું? આવું બધું જાડું ગળે ન ઉતરે એવું આ છે શું? ચિંતા કાંઈ કરવા જેવું નથી, કેટલાય હલવાણું છે નથી ઉતરતું. આ જીવન હલવાણેલું રહે. સ્વામિનારાયણ ભગવાનને આંગણે આવા તો અનેક પરચાને, આવા તો અનેક ઐશ્વર્યને, આવું તો મહારાજે અનેક વાર પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવવા માટે કેટલાય ભક્તોને દેખાડ્યું છે. અને તેમ છતાંય નો ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય થાય તો પછી એના ભાગ્ય ભાઈ. બાકી મહારાજે કાંઈ ઐશ્વર્ય બતાવવામાં કાંઈ ખામી નહીં રાખી. બધા ધામ બતાવ્યા, બધા ધામી બતાવ્યા, પોતાનું ધામ બતાવ્યું, ત્યાંના મુક્તો બતાવ્યા, ભક્તિ માતાને ઠેઠ અહીંથી બધે ફેરવીને ધામમાં લઈ ગયા. હરિલામૃતમાં મોટું વર્ણન છે. આવું મહારાજે આ લોકમાં આવીને આપણને બધાને પોતાના ઘરનું જ્ઞાન આપ્યું. ઘરનું જ્ઞાન, આ બ્રહ્માંડની અડધી આવરદાય અક્ષર ધામાધિપતિ આ ધરતી ઉપર આવ્યા અને આપણે ફાવ્યા, બેડો પાર થઈ ગયો. આપણું કલ્યાણ તો એવડું મોટું થાય છે કે એનું વર્ણન ભલભલાતી ન થાય. ગુણાતીતાનંદ સ્વામી કે ટોલો અહીંયા હું આવે લીખ. સ્વામી આવું બોલ્યા, મોટું ભંભા જેવું દાખલો દીધો ડસ્ટર. અને હાથળી મ્યાય તો અરે ભેંસ જેવડું તો એને બસું આવે મદન્યું. એમ જેની ઉપાસના મોટી એનું કલ્યાણ મોટું થાય છે. ભલા સંદાસજીએ પૂછ્યું, મહારાજ આ જીવાત્મા કા કલ્યાણ કૈસા હોતા હૈ? મહારાજ કે આજ કા કલ્યાણ કી બાત મત પૂછો, ઇતના બડા કલ્યાણ આજ ઇન સબ લોગો કા હોતા હૈ. આવી મોટી વાત કરી છે. આ બધી વાતો આપણા બધા વડવાઓએ લખેલી છે, હસ્તાક્ષરમાં છે, સંપ્રદાયના મોટા મંદિરોની લાઇબ્રેરીઓમાં છે આ બધું. આ કાંઈ મારા ઘરની વાતો છે નહીં, આ બધું બહે વર્ષ પહેલાંનું પડ્યું છે, એ વાંચવામાં આવે છે અને મારું બેટું બહુ ભાવે છે અને ફાવે છે, મજા આવે છે. આ તમને કીધું, બહુ મજા આવે. અને વાલા ભક્તો, હવે હું ને તમે તો અત્યારે મોડા મોડા બહે વર્ષ પછી ડોકાણા કે સ્વામિનારાયણ ભગવાન હતા પૃથ્વી ઉપર, શું કહેતા હતા? કપાળ અટાણે ગુડાણા, શું ખબર પડે આપણને શું કહેતા હતા? એને મળેલા હતા, એની આરે ફરતા હતા, એણે કંઈક લખ્યું છે, એ લાઇબ્રેરીમાં જઈને વાંચને જો ને જરાક તને ખબર પડશે તરત. વેદરસ લખાણો છે, મહારાજના પત્રો છે, બોલો વાંચો. અને કોક એવા જ્ઞાની પુરુષ પાસેથી વચનામૃત સમજો તો જેમ છે એમ વાત સમજાય, બાકી તો આ સમજાય એવું નહીં. જરા અઘરું છે. મોટા ભાગ્ય હોય અને ભગવાન સ્વામિનારાયણનો જેમ છે એમ મહિમા થાય. અને મને આનંદી વાતનો છે, સ્વામિનારાયણ ભગવાનને સમજનારા મોટા પુરુષો અહીં બેઠા છે અને એની પાસે મારે બધી આ કથા કરવાની થઈ છે. હે આજ રાતે સવાર સુધી સેવા કરી બધા હરિભક્તો, બસ થોડો આરામ જોઈ, પાછા આરામ કરજો, મારા બાપા માંદા પડતા નહીં, સમજાણું? બસ હોય લેવું, બીજું હું, અમે અહીં ધ્યાન ભજન કર્યા કરીશું. તમારે હું ટબ્બા જેવા થઈને મોડા મોડા આવવું, સભાપતિ ચાલે ચાલે ચાલો બેસી, સમજાણું? ભજનની ભૂખ હોય એ વાત તો જાખી અલગ. ભજનની ભૂખ જાગે ને ત્યારે દુનિયાના આદિવ્યાધિના જન્મ મરણના બધા દુઃખ ભાગે. ક્યારે? જ્યારે ભજનની ભૂખ જાગે. એ દુર્લભ ભૂખ છે હો. રોટલીની ભૂખ લાગે, દાળ ભાતની ભૂખ લાગે, ભજીયાની ભૂખ લાગે, પણ સાલી ભજનની ભૂખ નહીં લાગતી. હા એ નહીં લાગે, કોક વિરલાને લાગે. તમે વાત સાંભળી? વાહ, રાજોભાઈ આશ્ચર્ય પામી ગયા. અને એ જ વખતે મહારાજ ઝીણાભાઈને લઈને શ્વેતદ્વીપમાંથી અક્ષરધામમાં ગયા ને રાજોભાઈ સમાધિમાંથી પાછા ભાવનગરમાં પોતાના દેહમાં આવ્યા ને જાગૃત થયા. ને રૂપાભાઈ આદિકની પાસે પોતે સમાધિમાં જે જોયું ને એ બધી વાત કરી. તે પછી બે ચાર દિવસે ઝીણાભાઈ ધામમાં ગયાના સમાચાર ભાવનગર આવ્યા. એ જમાનામાં એટલું મોડું થતું હતું, આવ્યા એમ આગમની અંધાણી જાણી અને અતિશય આશ્ચર્ય થયું. મહારાજના ધામની વાત જેવી તેવી નથી. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, આજ મારે ઓરડે રે આવ્યા વિના. ના શિયલ બેલ
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશિયલ બેલ
આ ઠાકોરજી નો પ્લોટ છે ને આજ મારે ઓરડે આવ્યા અવિનાશિયલ બેલ નો અને મહારાજ ના આ ધરતી ઉપર ચરણારવિંદ પડ્યા 16 ચિહ્ન યુક્ત એટલે એમાં ચરણારવિંદ બતાવ્યા છે કે આજ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા ધરતી ઉપર આવ્યા આપણે ફાવ્યા ને પછી આપણા અંતરને ઓરડે આવ્યા એટલે આપણા આત્મામાં પણ આપણને મહારાજે પોતાની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવ્યો આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબે કમાલની કથા છે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી
મેં બોલાવ્યા રે સુંદર છોકા વાલો છે
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોકા વાળો છે
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ
આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ
આ ચારેય પદનું 3D એનિમેશન તૈયાર થઈ ગયું છે 8 તારીખે તમને બધાને તે અમારે ભેટ કરવાનું છે 8 તારીખ હડતાલમાં ભવ્ય પ્રદર્શન રાજકોટ ગુરુકુળના સંતોની અથાગ મહેનતથી તૈયાર થયું જોવા જાજો અને એમાં 3D એનિમેશન વચનામૃત ગોપાળાનંદ ખંડમાં તમે જોજો મહારાજ વચનામૃત બોલે છે એવું જ 3D એનિમેશન આજ મારે ઓરડેનું વળી અમારે વડતાલ મેનેજમેન્ટ સંત વલ્લભ સ્વામી એણે મને કહ્યું કે મારે વચનામૃતમાં જેટલા મહારાજની સમક્ષ પદો ગવાણા છે એ પ્રાસાદી ભૂત પદ રેકોર્ડિંગ કરવા છે સારા ગાયકો પાસે ત્યારે મેં કહ્યું કે હું કરી દઈશ તમારે કાંઈ ચિંતા નહીં વડતાલ ધામને પાઈનો ખર્ચો નહીં બધું રાગ ઢાળ સ્ટુડિયો નોટેશન સંગીતકારો બીજા ત્રીજા લાવીને બધું તૈયાર કર્યું બહુ ઝાઝાદી કામ આવ્યું અને વાલા ભક્તો 16 પદ તૈયાર થયા છે અદ્ભુત વચનામૃત પ્રાસાદી ભૂત કીર્તન 8-8 પદની 2 સીડી આમ સીડી તો હવે કોઈ બહાર પાડતું નથી આલ્બમ એ પણ તમને બધાને વચનામૃતના પદોનો દિવ્ય લાભ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પ્રાપ્ત થનાર છે એ પણ તમને બધાને ભેટ હવે તો ભેટની હરીફાઈ થઈ છે તો પહેલા અમે બધી સીડીઓ કરતા હતા ને બધે ફરતા હતા ને વેચતા હતા ને હવે તો જમાનો જ બદલી ગયો કારણ કે તમે બધાએ ઉદાર હાથે એટલું બધું દાન દીધું કે હવે અમને એમ થયું તો અમે દાન જ દેવા માંડીએ બીજું હું શું માથાકુટભાઈ દાન હામે દાન ભજો ભગવાન લગાવો તાન ને ધરો ધ્યાન દાન હામે અને આપ બધાને મારી થોડી સલાહ દેવી છે કે બહુ સન્માનની ઈચ્છા ન રાખતા કેમ જે સમય નથી હોતો પછી કથા ધ્યાન ભજન ધૂન કીર્તન કાંઈ થતું નથી જે હોય આવીને કહી જાય કે આનું સન્માન લ્યો ને આના વખાણ લ્યો ને આનું થોડુંક બોલો ને હજી બરાબર ખંજોળ્યું નહીં તમે હજી ખંજોળો એટલે આ ભાઈ હવે તો અમારા નખય ગાઈ ગયા ભાઈ સાહેબ હવે તમે છે ને હવે પેઠા સોલાઈ જાય માપ મારે હું માપ મારે હું આ બાપા તમે દાતા છો ત્રષ્ટિ છો તમે છો બધું છો તમારે લઈને અમે છીએ પણ હવે નખ ગાઈ ગયા હવે આંગળીઓ ગાઈ જાય માટે પ્લીઝ કથા વાર્તા કીર્તન ભજન કરવા દો કોઈક બહારથી આવ્યા હોય મોટા માણસો એનું આપણે જરા હાચવવું પડે એ વ્યવહાર છે મહારાજે કીધું સમદૃષ્ટિએ કરીને આ વ્યવહારની મર્યાદાનું ઉલ્લંઘન ન કરું કરવું જોઈએ, ન કરવું જોઈએ એવું નહીં, પણ ઓલ્યાને ઈચ્છા ન હોય એથી વધારે પાછા અમારા સભાપતિઓ કર્યા કરે, એને ધરવ થાય નહીં. હજી મેં એના ગુણ ગાયા નહીં બરાબર, એના ગુણ ગાયા નહીં. એટલે ભાઈ ઘણા ગાયા, અમારા કાન હવે તૂટી ગયા, તો એ ઓછું લાગે છે, ઘણું નહીં. ભગવાનના ભજનમાં, ભગવાનની કથામાં, ભગવાનના કીર્તનમાં એવી શાંતિ છે, સુખ છે. આપણે હવાના બેઠા બેઠા કેવો ભગવાનનો રસ પી રહ્યા છીએ, બોલો, અમૃત રસ. આવો ને આવો અમૃત રસ મહામહોત્સવમાં પણ આપણે માણીએ તો કેવું સારું. હા, મેં તો નક્કી કર્યું છે કે મહામહોત્સવમાં પણ આમ જ આપણે ભજન કરવું, આમ જ. હા, તો પછી મને સવાર સાંજ બબે કલાક આપી છે, એ અમારે ધૂન કીર્તન જ કરવા જ સ્વામી. અહીં ક્યાં વચનાબંધનું જ્ઞાન બહુ ફાટી આવેલું છે બધાને દેવું, ભજન ધૂન કરવું. હજી થોડી કથા કરવી વાંય વાંય, બાકી ધૂન કીર્તનના ધબાકા દેવા. કેમ છે એ ભાઈ? ચોખ્ખું ઘી. હા, ધૂન ભજન ધૂ ઘી કહેવાય. હવે વચનામૃતનું જ્ઞાન તો બાપ રે બાપ, બહુ મોટા પુરુષનું કામ છે. બધાને હાથ જોડીએ, વચનામૃત સમજવું. એટલે સુકાનંદ સ્વામી એવું કહેતા હતા કે મોટા સંતોની આજ્ઞાથી આ બધું સંકલન વચનામૃતનું મેં કર્યું, લખ્યું ને ગોઠવું. પણ વાત કરીએ તો કોકને એવું લાગે કે આવું કેમ બોલો છો, ગોપાલન સ્વામીનો મહિમા વધારવા બોલો છો. પણ વચનામૃત સમજાણા ક્યારે? જ્યારે ગોપાલન સ્વામી પાસે બેસીને સમજો ત્યારે મને સમજાણા. એવું સુકાનંદ સ્વામી જો કહેતા હોય તો હું અને તમે વચનામૃત સમજનારા કે વચનામૃત સમજાવનારા વળી કોણ? હે તો ગોપાલન સ્વામી જેવાનું કામ કાં તો ખુદ મહારાજ એ વાત સમજાવે તારે સમજાય, બાપા એ પહેલાં સમજાય નહીં. પણ ધૂન કીર્તન ભજન થાય આપણાથી ખૂબ. તમને ધૂન ભજન કીર્તન ગમે કે ન કરી, કથા ગમે. અમે એકવાર સુરત ગયા હતા, ધનુર્માસમાં કથા હતી ઓલી હરિસ્મૃતિ મકાનના ભોંયરા. પછી હું તો મારી ટેવ પ્રમાણે ધૂન ભજન જાજા કરું, તે એક દિવસ મને એક જણાએ ચિઠ્ઠી મોકલી. હા, એ કે ધૂન ભજન ઓછા કરો, થોડીક કથા કરો, અમે કથા સાંભળવા આવીએ છીએ. પછી તેથી મેં ધૂન જ કરી એકલી, અને પછી શ્રીપતિમ કર્યું, પછીની કોઈ દી ચિઠ્ઠી નથી આવી. આ તમને કીધું ના કહેવાય જ નહીં. એક કથા કરો, હું કથા કરે. ભગવાનનું ધ્યાન ધરો, ધૂન કરો, ભજન કરો, આવી ગયું બધું. એમ મજા આવે. અતિશય ભગવાન શ્રી હરિ આનંદ આપે છે એટલે આવે છે. અને હવે મહારાજ બોલ્યા, સાંભળો. જીવીશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન,
જીવીશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન,
જીવીશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન,
જીવઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન.
સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન,
સૌને બાબા હું રે, સૌનો પ્રેરક હું ભગવાન.
હે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન,
હે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન.
આજ મારે ઓરડે રે, હે આવ્યા અવિનાશી અલબેલ,
હે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ,
આવ્યા અવિનાશી અલબેલ, હે આવ્યા
અવિનાશી અલબેલ.
જીવ, ઈશ્વર, માયા, કાળ, મહાપુરુષ, પ્રધાન એટલે પ્રધાન માયા, સૌને વશ કરું. સૌનો પ્રેરક હું ભગવાન, આવું બોલી ગયા મહારાજ. જો તો ખરા, પોતાની ઓળખાણ પોતે આપી, કેટલી દયા, આપણા કલ્યાણ માટે એમને કેટલી પડી. નાની હોની આ કઈ વાત કહેવાય. એક સમય શ્રીજી મહારાજ સભા કરીને લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પછવાડે બિરાજમાન હતા. હડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે એની પાછળ, અને એ સમયે સર્વે સંતો પણ આવીને બેઠા હતા. તે સમયે મહારાજ સર્વે સંતના મોઢા આગળ એમ વાત કરવા લાગ્યા. હવે મહારાજ બોલે છે, સૌનો પ્રેરક હું ભગવાન. મહારાજ કે આ ઉત્પત્યા દિકમાં જોડાયેલા છે. હવે નામ બધા તમે લઈ લો. ઉત્પત્યા દિકમાં જોડાણેલા એટલે ઉત્પત્તિથી પ્રલય, એમાં મહાપુરુષથી લઈને ઠેઠ સુધીના જે કોઈ વિભુ અવતારો છે ઉત્પત્યા દિકમાં જોડાયેલા છે એની મહારાજ વાત કરે છે. એ સર્વને ભગવાને એકવાર આજ્ઞા કરી છે તે પ્રમાણે સર્વે વર્તે છે, બધા એમ જ રહેશે. મહાપુરુષ મહામાયા પ્રધાન પુરુષ ત્યાંથી હેઠે બધાય એકવાર આજ્ઞા કરી તમારે આ રીતે બધું કામકાજ કરવાનું, બધા એમ જ વર્તે ઠેઠ ઇન્દ્ર સુધી. બ્રહ્મા સર્જન કરે છે, શિવ સંહાર કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, પાલન કરે છે, પણ સર્વેના કરતા પોષણનું કામ છે, પાલનનું કામ છે ભગવાન વિષ્ણુનું. કામ કઠણ છે, જેવા તેવાથી થાય નહીં, એ કામ બહુ કઠણ. આવું મહારાજ વડતાલમાં બોલ્યા. એવું સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હે મહારાજ, પોષણ શક્તિમાં એવું તો વળી શું કઠણ છે? બ્રહ્માનંદ સ્વામી, એ તમારાથી થાય તેમ નથી. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, જેને તમે કહો તે કરે, તમારા પ્રતાપે ન શું થાય. પોષણનું કામ મને કહો તો હું કરું, એવું તે વળી હું કઠણ પડે. હે બ્રહ્માનંદ સ્વામી, તો એક કામ કરો, શું તમે 3 દિવસ સુધી સર્વે જગતનું પોષણ કરો, જાઓ તમને કામ હોય. એમ કહીને કહે જે, જાઓ તમને અંતરિયામી શક્તિ અમે આપી ને પોષણ શક્તિ પણ તમને આપી, સ્વામી કરો કામ. 3 દિવસ હોય સર્વે બ્રહ્માંડનું પોષણ તમારે કરવાનું. એવી રીતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી, અંતરિયામી શક્તિ આપી અને વળી પોષણ શક્તિ આપી. તેથી બ્રહ્માનંદ સ્વામીએ 3 દિવસ સુધી સર્વે જગતનું પોષણ કર્યું, બધાનું કર્યું. અંતરિયામી શક્તિ હતી એટલે આમ જાણી લે કોણ કેવો છે, હું છે, આ છે, તે છે, બરાબર. એમાં એક માણસ ભાવ પાપી એટલે ભાવ પાપી. બ્રહ્માનંદ સ્વામી નક્કી કર્યું, આ પાપીને ખાવા દેવાય જ નહીં, આને નહીં, કેટલા પાપ. એને ન આપ્યું અંજળ, એને ન આપ્યું. એ વાત જાણીને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને 4થે દિવસે કહે છે, સ્વામી સર્વે જગતનું પોષણ કરી રહ્યા તમે, મહારાજ બધાનું જ કર્યું, પણ એક બહુ પાપી છે તેને 3 દિવસથી મેં અન્ન આપ્યું નથી. આવું સાંભળીને મહારાજ હસ્યા. મહારાજ કહે, બ્રહ્માનંદ સ્વામી, આટલા દિવસથી વિષ્ણુ આ જગતનું પોષણ કરે છે એમાં કોઈ પાપી હશે કે નહીં હોય? હોય તો પછી વિષ્ણુ એનું એ પોષણ કરતા છે ને, ભલે કરે. હું તો એવા પાપીઓને અન્ન ના આપું. અને લ્યો આ તમારી પોષણ શક્તિ, માન જ જોઈતી કે. એમ કહીને મહારાજને પોષણ શક્તિ પાછી આપી. ત્યારે મહારાજ કહે, હે સ્વામી, એ કામ કઠણ ખરું કે નહીં? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે, ઘણું કઠણ હો, કર્યું ત્યારે ખબર પડી. શું કર્યું ત્યારે ખબર પડે. આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો ત્યારે ખબર પડી કેટલું કઠણ એમ. કોઈ દી આવી સમૂહ શિબિર કરેલી નહીં વર્ષોથી, અને એ સમૂહ શિબિર કરવાની ઈચ્છા છે ત્યાં ખબર પડી કે આ કેટલી કઠણ છે. બોલો, કામ કરીએ ત્યારે એની વાસ્તવિકતાની ખબર પડે, સ્થળ ઉપર જાવ ત્યારે કે આ હેલું નહીં, અઘરું. આ પ્રદર્શન ઊભું કરીએ ત્યારે ખબર પડે કે કેમ થાય ને કેવી રીતે થાય. તો એમ કોઈ કામ કરીએ ત્યારે ખબર પડે. આ એક કામ નવતમ સામે કર્યું, કર્યું ત્યારે ખબર પડી કે કેટલું કઠણ છે. એ હેલું નહીં ને, વારે વારે કઈ એવા કામ થોડા થાય, જિંદગીમાં એકાદ વાર થાય. આ કઠણ કામ કહેવાય, કરીએ ત્યારે ખબર પડે. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ, સમજાઈ ગયું, કઠણ છે, કઠણ છે. અને બ્રહ્માનંદ સ્વામી તો મહાધર્મ નિષ્ઠ પુરુષ હતા, મર્યાદાની મૂર્તિ હતા. તેથી પાપીના ઉપર પોતાના અંગને લઈને કટાક્ષ રાખે પણ કાંઈ અસમર્થ નહોતા. હ, ના પોષણ કરી શકે એવું નહીં, આખા બ્રહ્માંડનું કામ કરી શકે એવા સમર્થ હતા. આ તો મહારાજના અને મોટા પુરુષના બધા ડ્રામા કહેવાય, નાટક આપણને સમજાવવાની આ બધી કથાઓ છે. એવી રીતે શ્રીજી મહારાજ સભામાં વાત કરતા હતા, અને પછી થાળ થયો તે પોતે જમીને હરિમંડપમાં આવીને પહોંચતા હવા. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. આ છે આપણા મહારાજ, બધાના શક્તિના દાતા. બધા એનું દીધેલું કળથું ખાય છે, ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં. આમ બે જ આંગળીએ મહારાજ પોતાનું ઐશ્વર્ય લઈને કોકમાં નાખે તો એ જગતનો ઠાકોર કહેવાય. ભાઈ, આ સ્વામિનારાયણ મહાપ્રભુ છે. જેવી તેવી એની મોટેપ નો કહેવાય, દુનિયા આખી એને સલામ કરે. તો અરે, એના બધા જ ગુણગાન ગવાય, એના તો આમ પુસ્તકોના પુસ્તકો લખાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની તો શું વાત કરવી, આવા ભગવાન મળ્યા, કેવા મોટા ભગવાન મળ્યા. માટે આપણે એ ભગવાનના સ્વરૂપમાં એનો મહિમા જાણીને ગળવું પડે, ઓગળી જવા જોઈએ આપણે આખે આખા. મહારાજનો જેમ જેમ મહિમા થાય ને એમ આપણું હૃદય કૂણું માખણ જેવું થવું છે, અને હેતથી હરિમાં જોડાઈ શકીએ એવા આપણે પાવન બનવા જોઈએ. પણ હવે આપણે પાછા આમ જરા બીજા બધાના માન સન્માનને વખાણ સાંભળીને કડક થઈ જઈએ છીએ, કડક. આ માન સન્માનને વખાણ આપણામાં છે ને કડકાઈ આણી દે, સ્વશ્રેષ્ઠતા મનાવી દે, અને અભિમાન આવી જાય. અને અભિમાન આવે એટલે જીવ ભગવાન સાથે ન જોડાય, બોડી સાથે જોડાય. અને જે શરીર સાથે જોડાય ને એ તરત જ જગતમાં જ જોડાય, અને જગતમાં જોડાય ને એ વિષયની ગટરમાં ખાબકે. આ નિયમ છે. માટે માન સન્માનને વખાણ આમ તો બલા ભૂંડી બહુ, પણ મારી બેટી ગમે ભૂંડી ઊંડી ગમે, બહુ ગમે, હારી ના પાડી તોય ગમે. હો, એવી બલા છે, બહુ મોટી માયા છે, હોય ગજબની માયા. ભગવાન સ્વામિનારાયણનો આવો મહિમા સાંભળવાથી આપણું હૃદય પાણી પાણી થવું પડે, ઘનમટી પ્રવાહી થઈ જવું જોઈએ. અને પ્રવાહી થઈ ગયા પછી પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સાથે રસરૂપ થાય, એકાકાર થઈ જાય આપણી વૃત્તિઓ, અને મહારાજની મૂર્તિનું સુખ અંદરથી આવવા લાગે. મારા બાપ, અંદરથી આવવા લાગે. પછી બહારથી માન સન્માન વખાણ પ્રસિદ્ધિ વગેરેના સુખની ભૂખ અનુભવાય નહીં, પછી બીજા સુખની ભૂખ અનુભવાય. આ કઈ નાની હોની વાત કહેવાય? કાં બોલ્યા નહીં? જોડાવું છે ને ભગવાનમાં, કે આ મરદામાં જ જોડાયેલા રહેવું છે? જેવું હોય એવું કહો, કાંઈ બદલાવ લાવવો છે? કે અનંત જન્મથી જેમનું હાલે એમનું ભલને ચાલતું એવું રાખવું છે? ઘણાને એવું છે, કાંઈ બદલાવની જરૂર જ નથી. એનું ઘરને, એનું ગામને, એના એ મા બાપને, બસ આમ જ આપણે તો મોક્ષની જરૂર જ નથી. અને ઘણા એમ કહે છે કે ના, આ માયામય જિંદગી, જન્મ મરણના ચક્કર, સંસ્કૃતિ, લક્ષચોરાશી, ગર્ભવાસની પીડા, હે નાથ ટાળો, અને હવે તમારા દિવ્ય ધામમાં તમારી સેવામાં રાખો. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે તો આ બ્રહ્માંડમાં આવ્યા હતા, આપણને બધાને ત્યાં લઈ જવા. હવે આપણે તૈયાર થઈ જવું પડે. આપણને ખુદને ઈચ્છા થવી જોઈએ ભગવાનને ઘરે જવા. બોલો, ભગવાન આપણે ઘરે રહેવા નહોતા આવ્યા, ભગવાન આપણે ઘરે એટલા માટે આવ્યા હતા આપણને એને ઘરે તેડી જવા હતા. બોલો, એને ઘરે લઈ જવા આવ્યા ભગવાન. જીવ ઈશ્વર માયા કા પુરુષ પ્રધાન બધાને વશ કરનારા ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન. બહુ જબરજસ્ત અદભુત વાત છે. મહારાજની કૃપા વિના મહારાજનો મહિમા સમજાય નહીં. હે ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનનું જેમ છે એમ મહાત્મય થાય, એ ભગવાનની કૃપાનું ફળ છે. ભગવાનનો મહિમા એમ કાંઈ આપમેળે એની મેળે આમ સમજાઈ જાય ને ચડી જાય ને પકડાઈ જાય ને નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય થઈ જાય એવું બધું હાવ એમ કાંઈ રેઢું નહીં પડ્યું. એને માટે આપણે ઘણું ચિંતન મનન કરવું પડશે, ઘણા વચનામતો વાંચવા પડશે, વિચારવા પડશે. કોઈ ઇલમી સાધુ હોય ને એની પાસે બેસીને પાછી વાત સમજવી પડે, દ્રઢ કરવી પડે, પકડવી પડે, ધારવી પડે, ત્યારે એ વાત જેમ છેમ હસતા અમલ થાય. બાકી હા ભીડ્યું આયા ને અહીંથી નીકળી ગયો, કાંઈ યાદ રહે નહીં, કાંઈ ખબર પડે નહીં, આપણું દેહાભિમાન ટળે નહીં, ભગવાનમાં પરાપ્રીતિ જાગે નહીં, અને અંતકાળ આવી જાય ને ટેં થઈ જાય. કરવાનું કામ અધૂરું રહી ગયું, નહોતું કરવાનું એ કરી કરી કર્યું અને ભૂંડે હાલે મરી ગયા. જન્મ મરણ ચાલુ રહ્યું, એમ નામ આજથી સુધી ચાલુ છે. બાકી આપણે ભગવાન વખતના બધાય છીએ, જે દિવસથી ભગવાન છે તે દિવસથી આપણે છીએ. આપણી સાડી કાપીને કંઈક અક્ષરધામમાં જઈને બેસી ગયા, આપણે હજી આઈને આંટા મારીએ છીએ. જોકે મજા આવી ગઈ છે, અહીંયા મજા આવી ગઈ આપણે ફાવ્યું, પણ અહીં સારું નહીં. અહીં સારું હોત ને તો મહારાજ આપણને અક્ષરધામમાં લઈ જવાની વાત ના કરત. અહીં ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણાને તો દુઃખમાં અહીં સુખ મનાણું છે, એવા અજ્ઞાનીની આગળ શું કથા કરવાની. પણ જેને આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય, આને શાંતિ કહેવાય, આને ઉદ્વેગ કહેવાય, આને કાર્ય કહેવાય, આને અકાર્ય કહેવાય, એવી કંઈક ગતાગમ પડતી હોય ને એની આગળ આ બધી વાતો સારી લાગે અને એને કામની છે, ઉપયોગમાં આવે. બાકીનાને તો આવી અમૃત જેવી વાત હોય, વિવેકની વાત હોય, કલ્યાણ કરે એવી વાત હોય, પણ કાંઈ એને કામની નહીં, કશાય કામની નહીં, મુશ્કેલી કરે. મહારાજ કહેતા કે ખીર જેવું કોઈ ભોજન નહીં, સમજાણું, પણ કૂતરાને કામનું નહીં, એને કાંઈ અંદર એ પચે કે એને એનાથી પોષણ થાય એવું ના બને. મનુષ્ય ખાય તો એને સર્વે રગરગમાં વ્યાપે અને સુખ થાય, પોષણ થાય. એમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાતો ખીર જેવી છે, ખીર જેવી. અને જે ભગવાનનો ભક્ત હોય, દેવી હોય, જેને કલ્યાણની તમન્ના હોય, જે મુમુક્ષુ હોય, કોઈ રે બચાવે મને કાળથી સોંપું એને હું આ શીશ, હેમ જે જગતથી જન્મ મરણથી ગર્ભવાસથી ત્રાહિમામ થઈ ગયો, ઠાકી ગયો હોય, અને એવો જ્યારે ભગવાનને શરણે આવે અને ભગવાનની આ બધી વાતો સાંભળે તો એનું હૃદય નાચી ઉઠે, આનંદ આનંદ થઈ જાય, કાંઈક મળ્યાનો એને અનુભવ થાય, અને પોતે સ્પીડથી ભગવાન ભજવા માંડે અને જલ્દી ભગવાન તરફ ચાલે. તમે બધા એ વડતાલ ધામમાં આવ્યા છો, આવી શિબિરમાં આવ્યા છો, ખરેખર શ્રદ્ધા અને ભાવથી બબે ચાર ચાર કલાક બેસી રહ્યો છો, આનંદથી ભગવાનના ધૂન કીર્તનના ધ્યાન ભજનમાં ડૂબી જાઓ છો. અંદરથી ભગવાન અંતર્યામી બેઠા બેઠા બધા શિબિરાર્થીઓને સુખ આપે છે. કેટલું બધું સુખ આપે છે જો તો ખરા. મહારાજ વખતે મહારાજની જે કોઈ સેવા કરે એને મહારાજ રાજી થઈને માથે હાથ મૂકતા, છાતીમ ચરણારવિંદ આપતા. તો કાલ તમને બધાને ચરણારવિંદ મળ્યા કે ના મળ્યા? જિંદગી ભરનું હંભારણું પૂજામાં રાખ્યા જેવું વડતાલ ધામ સાંભળશે, ગોમતીનો કિનારો સાંભળશે, આ શિબિર સાંભળશે, અને રાતે વરસાદ આવ્યો હતો અને સેવા કરી હતી એ પણ વાત જ્યારે ચરણારવિંદ જોશો ત્યારે ભગવાનની સાથે સાથે સાંભળશે, બધું સાંભળશે, કામ થઈ ગયું. એમાં આજ રાતે તમે બધાએ બહુ સેવા કરી. નવતમ સ્વામી આવીને બેઠા છે, મહાસભાના પ્રમુખ, બહુ મોટી જવાબદારી એમની છે. ક્રાંતિકારી સાધુ છે, એને સંપ્રદાયમાં જોરદાર ક્રાંતિ આણી, એને લઈને આપણે આ અમૃતના ઘૂંટડા પીએ છીએ. વાલા ભક્તો, એ જો આગળ ના આવેલા હોય તો ના થાય, કોકે તો આગળ હાલવું જોઈએ. લોકોની ગાળ્યો ખાવાને ભૂંડાશ લેવા તૈયાર થવું પડે, પછી કામ થાય. અને બીજી વાત કહું, નવતમ સ્વામીએ સફાઈનું કામ માથે રાખ્યું છે મહોત્સવમાં. રાત્રે 150 જેટલા હરિભક્ત નવતમ સ્વામીની આજ્ઞાથી અહીં ગોમતીના કિનારે બધી સફાઈ કરતા. કાગળિયા આપણે ખાઈને નાખવાના અને નવતમ સ્વામીના હરિભક્તો એ બધા એઠવાડા ઉપાડે. અને એમાં જે બધા સંડાસ હલવાઈ ગયા, ભરાઈ ગયા, અને ક્યાંય એ બધો કદડો કાઢે જેવું ન રહ્યું સંડાસ, ત્યારે નવતમ સ્વામીને વચને હરિભક્તો હાય હુદી મોજા પહેરીને એમાં હાથ નાખીને પેલો બધો કદડો કાઢવાનો, એ ગંધવાડો ભાઈ, એવી સેવા હરિભક્તોએ સંતને વચને કરી. વિચાર કરો, આવા હરિભગતની ઉપર ભગવાન રાજી કેમ નહીં થાય? એને ભગવાન સુખ કેમ નહીં આપે? એવો માહોલ જામ્યો છે વચનામૃત દ્વિશતાબ્દીની પૂર્વ સંધ્યાએ વડતાલમાં. હે શિબિર જામી રે, ગોમતીજીને હારે. મહોત્સવ જામ્યો રે, ગોમતીજીને હારે. આમાં કરોડો જીવ થઈ જશે ભાવ પારે. શિબિર જામી રે, ગોમતીજીને હારે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.